நமோ அரியந்தானம், நமோ சித்தானம், நமோ அயரியானம், நமோ வஜ்ராயானம், நமோ லோயே சவசாஹூணம். ஸ்ரீஜினசாசனகுரு நமோ நானாவிதசுகார் ஆத்மஹித உபதேசதே பரே மங்களாச்சார். சுஹேஜினசாசன மே ஆத்மானுசாசன ஸ்ருத ஜாகி துகாரி துகாரி சாசி சாசனா ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகோ ஜானி பத்ர குண தாரி பவ்ய கரத உபாசனா. ஐசே சார சாஸ்திர கோ பிரகாஷே அர்த்த ஜீவனி கோ பனே உபகார நாஷே மித்யா ப்ரம வாசனா. தாத்தே தேஷே பாஷா கரி அர்த்த கோ பிரகாஷ கரோ ஜாத்தே மந்த புத்தி உகே ஓத அர்த்த பாசனா. ஜாத்தே மந்த புத்தி உகே ஓத அர்த்த பாசனா. जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उरदार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार. हे आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता, இசிலே மே துகாரி அரு சுகாரி ரச்சனா கரதா. மதுர விபாகி உபதேசாமிருத்ய யதி கட்டு விபாசித ஹோ கட்டு ஔஷதி க்ராஹக ரோகி பன கிஞ்சித் தூ பயபீத ந ஹோ. ஆத்மானுசாசன கிரந்த விராஜமான் சே. गुणभद्र आचार्य देव द्वारा रचित अद्भुत ग्रंथ अहियां आपणे स्वाध्यायमां लई रह्या छे. आपणी चर्चा चार प्रकारनी जे आराधना छे ए चार प्रकारनी आराधनामां दर्शन आराधना, ज्ञान आराधना, चारित्र आराधना अने तप आराधना આ ચાર પ્રકારની જે આપ્ત પુરુષે એટલે કે અરિહંત પરમાત્માએ જે પ્રેરણા આપી છે કે હે જીવ તને સુખી થવું હોય, તને સંસારના ભયંકર પરિભ્રમણથી બચવું હોય, આકુરતાથી બચવું હોય, દુઃખથી બચવું હોય, તો ચાર પ્રકારની આરાધનામાં પોતાના જીવનને, પોતાના ઉપયોગને, પોતાના સમયને અને પોતાની શક્તિને બુદ્ધિપૂર્વક લગાડવું જોઈએ. સમ્યક્ત્વ આરાધનાની ચર્ચામાં સમ્યક્ત્વનું સ્વરૂપ, સમ્યક દર્શન કોને કહેવાય, સમ્યક દર્શનના ભેદ પ્રભેદ, સમ્યક દ્રષ્ટિ કેટલા દોષોથી રહી છે, સમ્યક દ્રષ્ટિ કેટલા ગુણોથી સહી છે, સમ્યક દ્રષ્ટિને ઓળખવાના ચિહ્ન શું છે, અને હવે આપણે જે ગાથાઓ શીખી રહ્યા છે એ સમ્યક દર્શનના નિમિત્તની અપેક્ષાએ, ઉત્પત્તિની અપેક્ષાએ દસ ભેદ કીધા છે. તો એ દસ ભેદની આપણે ચર્ચા કરી રહ્યા છે, જેમાં આપણે આ ચર્ચા આપણે 11 નંબરની ગાથાથી પ્રારંભ કરી હતી. 11, 12, 13 અને 14 નંબરની ગાથા સુધી આ ચર્ચા ગુણભદ્ર આચાર્ય દેવે કરી છે. ટોડલમલજી સાહેબે આની ટીકા લખી છે. 800-900 વર્ષ પહેલા ગુણભદ્ર આચાર્ય દેવ આ ભરત ક્ષેત્રને પાવન કરી રહ્યા હતા. 300 વર્ષ પહેલા જયપુર નગરીમાં એક વિદ્વાન જ્ઞાની ધર્માત્મા ટોડલમાજી સાફ થઈ ગયા કે જેમણે આ આત્માનું શાસનની ટીકા લખી છે. હવે આપણે 11 નંબરની જે ગાથા છે એ ગાથામાં જોયું હતું કે સમ્યક દર્શનના જે 10 પ્રકારના ભેદ છે એના નામ 11 નંબર ની ગાથા માં આચાર્ય દેવે કીધા છે. આજ્ઞા માર્ગ સૂત્ર ઉપદેશ ઓર સંક્ષેપ બીજ ઉત્પન્ન અર્થ જ વિસ્તાર જ અવગાડ પરમ અવગાડ કહા સમય. આજ્ઞા માર્ગ ઉપદેશ સૂત્ર બીજ સંક્ષેપ વિસ્તાર અવગાહર અને પરમ અવગાડ, અવગાડ અને પરમ અવગાડ આવા 10 પ્રકારથી સમ્યક્ત્વનું વર્ણન અહીંયા આ 11 નંબરની ગાથાથી લઈને 14 નંબરની ગાથા સુધી કહ્યું છે. આપણે ગયા વખતે 11 નંબરની ગાથા જોઈ હતી, જેમાં એ વાત બહુ સરસ આવી હતી. 11 નંબરની ગાથા જો 12 નંબરનું પાનું છે આત્માનું શાસન ગ્રંથમાં. આજ્ઞા માર્ગ ઉપદેશ સૂત્ર બીજ સંક્ષેપ વિસ્તાર અર્થ અવગાડ પરમ અવગાડ એમ સમ્યક્ત્વના 10 ભેદ પણ છે. હેય ઉપાદેય તત્વનો વિવેક કરતા, હેય અને ઉપાદેય તત્વનો વિવેક કરતા, હે જ્ઞેય અને ઉપાદેય 7 તત્વ માંથી કયા કયા તત્વ હે છે, જ્ઞેય છે અને ઉપાદેય છે એનો વિવેક, એનો નિર્ણય, એના પ્રત્યેની સમ્યક શ્રદ્ધા કરતા વિપરીત અભિપ્રાય રહિત એવું પવિત્ર સમ્યક દર્શન વાસ્તવિક તો એક જ પ્રકારે છે. સમ્યક દર્શન એક જ પ્રકારે છે, વિપરીત અભિપ્રાય રહિત, ખોટી માન્યતા રહિત, ઊંધી શ્રદ્ધા રહિત, સમ્યક પ્રતીતિ કહો, 7 તત્વ સંબંધી સાચી શ્રદ્ધા કહો, હે જ્ઞેય ઉપાદેય તત્વનો સાચો નિર્ણય કહો, એનું નામ સમ્યક દર્શન છે. હું જ્ઞાયક છું એવી પ્રતીતિનું નામ સમ્યક દર્શન છે. હું અનાદિ અનંત તકવાવાળો એવો એકરૂપ રહેવાવાળો જે પરમ પારણામિક ભાવ છું એવું શ્રદ્ધાન અંદરમાં થવું એ સમ્યક દર્શન છે. મારું સુખ સર્વસ્વ મારામાં છે, હું કોઈ પરદ્રવ્યનો કરતા નથી, હું કોઈ પરદ્રવ્યના કારણે નથી, હું કોઈ પરદ્રવ્યના સહારે નથી, હું કોઈ પરદ્રવ્યના આધારે નથી, હું મારાથી એક સ્વયં સિદ્ધ તત્વ છું, સ્વયં ભૂ તત્વ છું, અનાદિ અનંત અસ્તિત્વને ધારણ કરનાર છું. મારું સુખ મારામાં છે, હું જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણોથી ભરેલો છું, હું પરદ્રવ્યને અડતો સ્પર્શતો નથી, પરદ્રવ્ય મારા દુઃખ સુખનું કારણ નથી, બે દ્રવ્ય વચ્ચે વજ્રની દિવાલ છે. આવા પ્રકારની જે સાચી પ્રતીતિ છે, સાચું જ્ઞાન છે, સાચી પોતામાં લીનતા છે, એનું નામ મોક્ષ માર્ગ છે. એ મોક્ષ માર્ગનું વર્ણન આ ગ્રંથોમાં કહ્યું છે. આ સુખી થવાનો ઉપાય છે. જેટલા પણ બીજા ઉપાય આને છોડીને આપણે કરીએ છીએ, જેટલા પણ બીજા ઉપાય એમાં દુઃખ અને આકુળતા, વિકલ્પ અને રાગ, ઈષ્ટ અનિષ્ટની કલ્પનામાં અનંત 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 કષાયની અગ્નિમાં બળવા પણ છે, એમાં ક્યાંય સુખ નથી. એટલીસ્ટ એવું અંદરમાં શ્રદ્ધાન તો થાય, એટલીસ્ટ એવી ભાવ ભાસના તો થાય, એવું વેદન તો થાય કે રાગમાં દુઃખ છે, એવો નિર્ણય તો થાય કે રાગમાં દુઃખ છે, આ વિકલ્પ મારું સ્વરૂપ નથી, હું આ શરીર પર દ્રવ્ય થકે નથી, હું એનાથી નથી, એના કારણે નથી, એ મારા કારણે નથી. આવી જે અંદરમાં પ્રતીતિ, આવી જે અંદરમાં શ્રદ્ધા, આવી જે અંદરમાં અનુભૂતિ, આવી જે અંદરમાં નિર્વિકલ્પ દશા, આવી જે અંદરમાં સ્વ સંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય છે એનું નામ સમ્યક દર્શન છે અને વિપરીત અભિપ્રાયથી રહિત છે. 7 તત્વ ના શ્રદ્ધાંતથી સહિત છે અને હે જ્ઞેય અને ઉપાદેય તત્વના નિર્ણય સહિત છે એનું નામ સમ્યક દર્શન છે. ખરેખર એ સમ્યક દર્શન તો એક જ પ્રકારનું છે, એ સમ્યક દર્શનના કોઈ પ્રકાર આમ જોવો તો નથી, કારણ કે એ એક નિર્મલ પ્રતીતિ શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. પરંતુ જ્યારે ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે, ત્યારે
બહારમાં જે પ્રકારના નિમિત્ત બને છે, જે પ્રકારની પરિસ્થિતિ હોય છે, જે પ્રકારનો અભ્યાસ હોય છે, જે પ્રકારનું જ્ઞાન હોય છે, એ બધા સહિત સમ્યક દર્શનના 10 પ્રકાર કરવામાં આવ્યા છે. 10 પ્રકાર કહેવામાં આવ્યા છે. તો એમાં આપણે 10 પ્રકારમાંથી 12 નંબરની ગાથામાં આપણે આજ્ઞા સમ્યક્ત્વ, એના પછી માર્ગ સમ્યક્ત્વ અને ઉપદેશ સમ્યક્ત્વ, આજ્ઞા સમ્યક્ત્વ, માર્ગ સમ્યક્ત્વ, ખ્યાલ આવે છે, અને એના પછી છેલ્લે ઉપદેશ સમ્યક્ત્વની આપણે ચર્ચા કરી હતી, બરાબર. તો હવે આ ત્રણની ચર્ચા શોર્ટમાં આપણે એક એક લાઇનમાં કરીએ. અહીંયા હિન્દીમાં એનો પદ્યાનુવાદ એટલે કે એનો ભાવાર્થ હિન્દી પુસ્તકમાં, હિન્દી ગ્રંથમાં એનો ભાવાર્થ બહુ સરસ રીતે આપ્યો છે. જો એક એક લાઇનમાં આ ત્રણ જે સમ્યક્ત્વની આપણે ચર્ચા કરી, આજ્ઞા, માર્ગ અને ઉપદેશ, આજ્ઞા સમ્યક્ત્વ, માર્ગ સમ્યક્ત્વ અને ઉપદેશ સમ્યક્ત્વ, આ ત્રણ પ્રકારના સમ્યક્ત્વ છે. તો જો અહીંયા કહે છે, જો શ્રદ્ધાન વિતરાગ કે વચનો સે ઉત્પન્ન હોતા હૈ ઉસે આજ્ઞા સમ્યક્ત્વ કહેતે. વિતરાગી ભગવાનના વચનો દ્વારા વિસ્તારથી અહીંયા આપણે વાત કરી હતી, શાસ્ત્ર અભ્યાસ વિના માત્ર વિતરાગ દેવની આજ્ઞા તથા તેમના વચનો સાંભળ્યા પછી થયેલી જે તત્વ શ્રદ્ધાન રૂપ અથવા જે આપ્ત પુરુષની આજ્ઞાના અવધારણ રૂપ જીવની દશા વિશેષતા રૂપ પરિણતિને આજ્ઞા સમ્યક્ત્વ કહેવાય છે. ભગવાનની આજ્ઞા માનવી, જે ભગવાનની આજ્ઞા છે, જે જ્ઞાની ગુરુઓની આજ્ઞા છે, જે નિર્ગ્રંથ દિગંબર સંતોની આજ્ઞા છે, જે જીનવાણી માતાની આજ્ઞા છે, એ આજ્ઞા માનવી અને અંદરમાં એની શ્રદ્ધા અને પ્રતીતિ થવી, એનું નામ સમ્યક દર્શન, આજ્ઞા સમ્યક દર્શન છે. શું છે આજ્ઞા? ભગવાનની આજ્ઞા શું છે? ગુરુઓની આજ્ઞા શું છે? 45 વર્ષ ગુરુદેવશ્રી શું આજ્ઞા આપી? શું હતી ગુરુની આજ્ઞા? એકમાત્ર આજ્ઞા અંદરમાં સ્વીકાર થઈ જાય તો કામ થઈ જાય. હું જ્ઞાયક છું, પરમાત્મા છું, હું શુદ્ધ છું, બુદ્ધ છું, હું અવિનાશી છું, એવા પોતા સંબંધી જે સમ્યક શ્રદ્ધા થઈ જાય, એનું નામ અંદરમાં આજ્ઞા સમ્યક્ત છે. આજ્ઞામાંની ભગવાનની આજ્ઞામાં, આજ્ઞામાં રહ્યો, કીધેલી વાતને અંદરમાં અવધારણ કર્યું, કીધેલી વાતને અંદરમાં સ્વીકાર કરી. લૌકિકમાં આપણે કહીએ ને આજ્ઞાકારી પુત્ર છે, આજ્ઞાકારી પુત્રી છે, આજ્ઞાકારી એમ્પ્લોયી છે, આ એકદમ આજ્ઞાકારી કાર્યકર્તા છે. પોઈન્ટ સમજાય છે? આજ્ઞાકારી આપણે કહીએ ને મિત્ર છે, જે કીધેલું હોય, જે સમજાયેલું હોય, જે ઉપદેશ આપ્યો હોય, એને સહજ અંદરમાં સ્વીકાર કર. વિસ્તાર કાંઈ નથી અહીંયા, કહે છે શાસ્ત્ર જ્ઞાનના વિસ્તાર વગર. એવી અંદરમાં ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરવો, શટ આવશ્યકનો સ્વીકાર કરો. આવશ્યક 6 નથી, એક જ છે કે તું ભગવાન છે એવો નિશ્ચય કર. એ જ કરવા યોગ્ય કાર્ય છે, એ જ પરમ આવશ્યક છે, એ જ નિશ્ચય આવશ્યક છે. એવી અંદરમાં ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરો. 600 ઇન્દ્રોમાં ભગવાન, 600 ઇન્દ્રોની હાજરી માં ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે. આ ભગવાનની આજ્ઞા છે કે અમે ભગવાન થઈ ગયા તો તમે પણ ભગવાન થઈ શકો, એવી તમારામાં સામર્થ્ય છે. એ સામર્થ્યને ઓળખો, એ ભગવાનની આજ્ઞા છે. તો આ કહ્યું આજ્ઞા સમ્યક્ત્વ. એના પછી છે માર્ગ સમ્યક્ત્વ. માર્ગ સમ્યક્ત્વની વાત આવી હતી. વિતરાગ સર્વજ્ઞ દેવ પ્રણીત ગ્રંથો વિસ્તારપૂર્વક સાંભળ્યા વિના, આમાં પણ ગ્રંથોનો વિસ્તારપૂર્વક અભ્યાસ નથી, પરંતુ શું કહે છે, માત્ર બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત એવો વિશુદ્ધ મોક્ષ માર્ગ, તેનું અનાદિ દુઃખરૂપ એવા પ્રબળ મોહની ઉપશાંતિ અર્થે શ્રદ્ધાન કર. માર્ગ, નિર્ગ્રંથ દિગંબર માર્ગ ઉપર ચાલવા વાળા, બાહ્ય અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરવા વાળા જે મહામુનિરાજો છે, જે દિગંબર સાધુઓ છે, જે આપણા મુનીશ્વરો છે, સંતો છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશ્ઠી છે, ખ્યાલ આવે છે? તો એ જે માર્ગ ઉપર ચાલે છે, એ માર્ગને જોઈને એ મુનિરાજોના આચરણને જોઈને પોઈન્ટ સમજાય છે, એ માર્ગની મહિમા આવે, મોક્ષ માર્ગની મહિમા આવે, મોક્ષની મહિમા આવે, સાધક દશાની મહિમા આવે, ત્યાગની મહિમા આવે, તપની મહિમા આવે. આવા માર્ગ ઉપર ચાલવા વાળા જીવોની નિડરતા ને નિશંકતા જોઈને એ માર્ગની મહિમા આવે. આ કેવો અદભુત માર્ગ છે! આવા માર્ગ ઉપર ચાલવા વાળા જીવ કેટલા સુખી છે, આવા માર્ગ ઉપર ચાલવા વાળા જીવ કેટલા નિરાકુર છે, આવા માર્ગ ઉપર ચાલવા વાળા જીવ કેટલા નિર્ભાર છે, નિર્ભય છે, નિશંક છે. આ માર્ગને જોઈને અંદરમાં જે સ્વરૂપની મહિમા આવે અને પોતાનું કાર્ય અંદરમાં કરી લે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે, એનું નામ માર્ગ સમ્યક્ત છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? આ છે માર્ગ સમ્યક્ત. માર્ગની મહિમા આવી જોઈએ. માર્ગ પર ચાલવા વાળા મહામુનિ રાજોની મહિમા આવી જોઈએ, જ્ઞાનીઓની મહિમા આવી જોઈએ. બરાબર છે? અહીંયા વિશેષ મુનિરાજની વાત કહી છે, પરંતુ આપણે એને શ્રાવકમાં, આપણે ગ્રસ્ત દશામાં ઉભા રહેલા ચક્રવર્તી છે, સૌધર્મ ઇન્દ્ર છે, બલભદ્રો છે, કામદેવ છે, વાસુદેવ છે, પ્રતિવાસુદેવ છે, જે બધા જીવો આ માર્ગ ઉપર ચાલવા વાળા સાધક જીવો છે, એ જીવોનું જીવન, એ જીવોની નિડરતા, સંયોગો પ્રત્યેની અપ્રભાવિતતા, બધાની વચ્ચે રહેલા છે પરંતુ કોઈથી પ્રભાવિત થતા નથી, આ બધું મારા જ્ઞાનનું ઘે છે એમ સ્વીકારે છે, આ માર્ગમાં આનંદ અનુભવ કરે છે, એવો માર્ગ જે નિરાકુર કરવા વાળો માર્ગ છે, એ માર્ગ સાચો છે, એ મોક્ષ માર્ગ છે. જે જીવને કર્મ બંધનથી છોડાવે એ માર્ગ, એ સાચો માર્ગ છે, મોક્ષ માર્ગ છે. જે જીવને અજ્ઞાન, મિથ્યાત્વ, રાગ, દ્વેષના પરિણામ પ્રપંચોથી મુક્ત કરે એ માર્ગ સાચો માર્ગ છે, એ મોક્ષ માર્ગ છે. માર્ગને જોઈને અંદરમાં સ્વરૂપની શ્રદ્ધા થવી, એનું નામ માર્ગ સમ્યક્ત છે. બરાબર? હવે ત્રીજો આપણે લઈએ. આપણે આજે 10 પૂરા કરવાના છે. જો હવે ત્રીજો અહીંયા બહુ ઈઝી રીતે આપ્યો છે. ઉત્તમ પુરુષોના પુરાણ આદિ સાંભળીને ઉત્પન્ન થવા વાળા શ્રદ્ધાને શું કહે છે? ઉપદેશ સમ્યક્ત કે. અહીંયા અનુયોગની વાત ચાલુ થાય છે. ઉપદેશ, ઉત્તમ પુરુષોના જીવન સંબંધીનો ઉપદેશ, જીવન ચરિત્ર, એમનું અંતરંગ બહિરંગ જીવન, પ્રથમાનુયોગ સાંભળીને, પ્રથમાનુયોગની કથાઓ સાંભળીને, જીવન ચરિત્ર સાંભળીને, પુરાણ સાંભળીને, વાંચીને અંદરમાં જે ઉપદેશ પ્રાપ્ત થયો, બોધ પ્રાપ્ત થયો, એ જીવોનું જીવન જોયું, એ આદર્શ જીવોનું જીવન કેવી રીતના પોતે જીવ્યા, કેવી રીતના પોતે પહાડ જેવી પ્રતિકૂળતા હોય તો પણ નિડર અને નિશંક રહ્યા, તો એવા શલાખા પુરુષ, 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ, 9 બલભદ્ર, ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે 24, 12, 9, 9, 9 63 શલાખા પુરુષોનું જીવન જોઈને, સતીઓનું જીવન જોઈને, સામાન્ય મુનિરાજોનું જીવન જોઈને, યશોધર મુનિરાજ છે, સુકુમાર મુનિરાજ છે, સુકૌશલ મુનિરાજ છે, પાંડવો છે, સમજાય છે? ઘાણીમાં જેમને પીલી નાખ્યા, સમજાય છે? એવા મુનિરાજ છે. દ્રોણગીરીથી, સોનાગીરીથી, આ બધા ક્ષેત્રથી મોક્ષે જવાવાળા જે સામાન્ય મુનિરાજો છે, એ બધા મુનિરાજોનું જીવન સાંભળીને, અંજન ચોર આદિની કથાઓ સાંભળીને, 8 અંગ નિશંકિત આદિ 8 અંગમાં પ્રસિદ્ધ થવા વાળા જીવોનું જીવન સાંભળીને, કથાઓ સાંભળીને, સોમા સતી, અંજના સતી, સીતા સતી, ચંદનબાળા આદિ, સમજાય? રેવતી રાની, કેટલા કેટલા નામ લઉં કો, સમજાય છે? તો એ રીતે આ બધા ચરિત્ર નાયક જે છે, જે બધા પ્રથમાનિયોગના હીરો છે, ખ્યાલ આવે છે? તો આ જે બધા મુનિરાજો છે, સંતો છે, સાધુઓ છે, સતીઓ છે, જ્ઞાનીઓ છે, એ બધા જીવોનું જીવન સાંભળીને, વાંચીને એવો ઉપદેશ અંદરમાં વૈરાગ્યનો, વિરક્તાનો, આત્માની અંદરમાં નિત્યતાનો, સંસાર શરીર ભોગોની અનિત્યતાનો, અસારતાનો, અશરણતાનો અંદરમાં ખ્યાલ આવો અને પોતાના આત્મામાં ઠરી જાય તો એને કહેવાય ઉપદેશ સમ્યક્ત. ઉપદેશ સમ્યક્ત પ્રથમાનુયોગની વાર્તાઓ, કથાઓ, પુરાણો, મહાપુરાણ, પદ્મ પુરાણ, 24 તીર્થંકર ભગવાનના પુરાણ, પૂર્વના ભવો, મહાવીર ભગવાનના ભવો, સમજાય છે? ક્યાં ક્યાં પોતાના ભૂલ અપરાધથી ક્યાં ક્યાં પરિભ્રમણ કર્યું, પછી સમય આવ્યો તો કેવો અંદરમાં પુરુષાર્થ ઉપાડ્યો, કેવી અંદરમાં આત્મલીનતા પ્રગટ કરી, તો એ પ્રકારે જે અંદરમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, અંતકૃત કેવડી, ઉપરથી મુનિરાજને પહાડ ઉપરથી ફેંકે છે, શરીર નીચે આવે એની પહેલા જ વચ્ચેથી જ એ આત્મા એ શરીરમાંથી નીકળી જાય છે. આઠમું ગુણસ્થાન, નવમું ગુણસ્થાન, દસમું, બારમું, તેરમું, ચૌદમું, આ બધા ગુણસ્થાનને પાર કરીને સિદ્ધ દશા પ્રગટ કરી લે છે શરીર, તો પછી નીચે આવે છે. પ્રેરણા ના મળે આપણને, અંદરથી ઉત્સાહ ના આવે આ માર્ગ પ્રત્યે, આપણને અંદરથી બહુમાન આવે ને આ ઉપદેશ સાંભળીને, ઉપસર્ગ કેવડી, ઉપસર્ગના કાળમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને, મૌન કેવડી, અંતકૃત કેવડી, ઉપસર્ગ કેવડી, કોઈ સમજાય સામાન્ય કેવડી, તો આ પ્રકારે જે મુનિરાજોનું વર્ણન છે કેવી રીતના કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, કેવી વિષમ દશામાં બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, તો આ રીતે માર્ગ સમ્યક તો પછી ઉપદેશ સમ્યક ની વાત આપણે કહી. તો આ રીતે 12 નંબરની ગાથા પૂરી થઈ. હવે આપણે 13 નંબરની ગાથામાં ચરણાનુયોગ કર્ણાનુયોગની વાત કરીએ. દ્રવ્યાનુયોગ તો સમ્યક દર્શનમાં પ્રબલ નિમિત્ત છે જ, દ્રવ્યાનુયોગના ગ્રંથો તો સમ્યક દર્શનમાં પ્રબલ નિમિત્ત છે જ, પરંતુ કર્ણાનુયોગ અને ચરણાનુયોગ અને પ્રથમાનુયોગના ગ્રંથો પણ સમ્યક દર્શનમાં નિમિત્ત છે. જીન વાણી સમ્યક દર્શનમાં નિમિત્ત છે. ચારેય અનુયોગ વિતરાગતાનું પોષણ કરે છે. ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. ખરેખર આ કાર્ય કરી લેવા જેવું છે. ખરેખર અંદરમાં પોતાની ઓળખાણ પહેચાન કરી લેવા જેવી છે કે હું કોણ છું, ક્યાંથી થયો, મારું શું સ્વરૂપ છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. ખરેખર આ કાળમાં કરવા યોગ્ય કાર્ય, જીવનમાં કરવા યોગ્ય કાર્ય, શેષ જેટલું જીવન બાકી છે, જેટલો આયુ કર્મનો ઉદય છે, જેટલો કાળ છે, આ કરવા યોગ્ય કાર્ય, એક તત્વ નિર્ણય, તત્વ નિર્ણય, તત્વ નિર્ણય, તત્વ નિર્ણય કરવા યોગ્ય કાર્ય છે. નિર્ણય કરી લે કે તું કોણ છે, તારું શું સ્વરૂપ છે, તું વાસ્તવિક કયા સ્વભાવે બિરાજમાન છે, તારી શું સામર્થ્ય છે, તારી શું તાકાત છે, તારા શું ગુણધર્મ છે, તારો શું સ્વભાવ છે, તું સેનાથી બનેલો છે, તું શું કરી શકે છે, તું શું નથી કરી શકતો, તારો કરતા ધર્મ, અકર્તા ધર્મ, ભોગતા ધર્મ, અભોગતા ધર્મ, આથી અનંત ધર્મથી સંપન્ન એવો અનેકાંત સ્વભાવ છે, એ અનેકાંત સ્વભાવને સમજી લેવું જોઈએ અને અંદરમાં ઠરી જવું જોઈએ. કૃપાળુદેવ કે છે, આજની આજીવિકા થઈ ગઈ હોય તો કાલનો વિચાર નહીં કરતો, આજની આજીવિકા ને રોટલાની વ્યવસ્થા થઈ ગઈ હોય તો તારો જે સમય છે, શક્તિ છે, વીર્ય છે, એને તત્વ નિર્ણયમાં લગાડજો. બહુ ઉત્કૃષ્ટ ચર્ચા છે. હવે જો મુનિઓના આચાર આદિ વિધાનોને વિદિત કરનારા એવા આચારંગ સૂત્ર સાંભળીને જે વિતરાગ ભગવાન પ્રણિત નિર્ગ્રંથ માર્ગ પ્રત્યે મહત્વ પૂર્ણ દ્રષ્ટિપૂર્વક જે આસ્તિક્ય પ્રણતિ થાય છે તે સૂત્ર સમ્યક્ત છે. આ બધા સૂત્ર જે મુનિરાજોએ જીનાગમમાં લખ્યા, આ ચરણાનિયોગની મુખ્યતાથી વાત છે. આની પહેલા આપણે પ્રથમાનિયોગની મુખ્યતાથી વાત કહી, હવે આપણે ચરણાનિયોગની મુખ્યતાથી વાત કરીએ છીએ, આના પછી કર્ણાનિયોગની મુખ્યતાથી વાત આવશે. તો હવે અહીંયા શું કે છે કે મુનિરાજોના જીવન, મુનિરાજોનું આચરણ, આચરણ જોઈને એક 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 એમની જે આચરણ રૂપ બહિરંગ જે પરિણતિ છે, જે કડક ચારિત્રનું પાલન છે, ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આધાર નિક્ષેપણ, પ્રતિષ્ઠાપન, પંચ મહાવ્રતના ધારી, પંચ સમિતિના ધારી, પાંચ ઇન્દ્રિય વિજયી, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગો પર વિજય પ્રાપ્ત કરનાર, છ આવશ્યકનું પાલન કરનાર. સમજાય છે? ભગવાનની સ્તુતિ, વંદના, સ્વાધ્યાય, સામાયિક, પ્રાયશ્ચિત, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના, ધ્યાન આદિ બાહ્ય જે આચરણ છે. આહાર સંબંધી ચર્ચા કરો તો એકવાર આહાર, એ પણ વિકલ્પ આવે તો, એ પણ અનેક પ્રકારના અભિગ્રહ ધારણ કરીને જવું, એ વિધિ મળે તો, શુદ્ધ આહાર મળે તો. સમજાય છે? એ પ્રકારે જે કડક આચરણ આહાર સંબંધી, બોલવા સંબંધી, ચાલવા સંબંધી, ઉઠવા બેસવા સંબંધી, જે પીછી કમંડર છે એને લેવા મૂકવા સંબંધી એટલી બધી સાવધાની વર્તે છે કે એક જીવ માત્રની પણ હિંસા એના નિમિત્તે, એમના નિમિત્તે નથી થતી. આવા કડક આચરણનું સ્વરૂપ સમજીને અંદરમાં માર્ગની, સ્વભાવની અને મુનિરાજોની મહિમા આવે અને એવો અંદરમાં આસ્તિક્ય ભાવ, શ્રદ્ધાનો ભાવ, દ્રઢતાનો ભાવ, પ્રતીતિનો ભાવ કે આ જ માર્ગ સાચો છે, જે સમ્યક દર્શન છે, એ ધર્મનું મૂળ છે, તો ચારિત્ર ખલ્લુ ધમ્મો છે. ચારિત્ર સાક્ષાત ધર્મ છે, મોક્ષ માર્ગ સાક્ષાત ધર્મ છે, હાલતા ચાલતા સિદ્ધ છે, કેવળ જ્ઞાનની તલેટી છે. આપણા મહામુનિરાજ આપણા આદર્શ છે. ધન્ય મુનિરાજ હમારે હૈ, ધન્ય મુનિરાજ હમારે હૈ, હમે પ્રાણો સે પ્યારે હૈ, ધન્ય મુનિરાજ હમારે હૈ, નિર્ગ્રંથો કા માર્ગ હમકો પ્રાણો સે ભી પ્યારા હૈ. ખ્યાલ આવે છે? તો આ પ્રકારે જે અંદરમાં સૂત્ર, આ બધા જે ચરણાનિયોગના જે સૂત્ર છે, નિયમો છે, આચરણ છે, વિધિ છે, વિધાન છે, પ્રયોગ છે, ચારિત્ર છે, સમજાય છે? અંતરંગ બહિરંગ આચરણ છે, એ આચરણનું પાલન કરતા મુનિરાજોને જોઈને, એવા આચરણનું સ્વરૂપ ગ્રંથોમાં વાંચીને, રત્નકંઠ શ્રાવકાચાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, સમજાય છે? ભગવતી આરાધના, તમે જો કેટલા કેટલા ચરણાનિયોગના ગ્રંથો છે જેમાં સંસાર શરીર ભોગોની વિરક્તા, અંદરમાં એ વિરક્તા પામીને કેવી ક્ષણ માત્રમાં મુનિ દીક્ષા ધારણ કરીને ચાલ્યા જાય છે, એ પ્રબળ જે પુરુષાર્થ, એમનું આચરણ, એમનો વૈરાગ્ય, એમની વિરક્તા, એમની સંસાર પ્રત્યેની જે અનિત્યતાની શ્રદ્ધા, આત્મા પ્રત્યેની જે નિત્યતાની શ્રદ્ધા, આવા આચરણને, આવી દ્રઢતાને, આવી નિર્ભયતાને, આવી નિશંકતાને જોઈને અંદરમાં સમ્યક દર્શન થઈ જાય, એને સૂત્ર સમ્યક તો કહેવાય છે. અને સૂત્ર સમ્યક તો કહેવાય છે. ખ્યાલ આવે છે? એના પછીનું જોવો, આ સૂત્ર સમ્યકત્વમાં ચરણાનિયોગની વાત આવી, ઉપદેશ સમ્યકત્વમાં પ્રથમાનિયોગની વાત આવી, એની પહેલા માર્ગ સમ્યકત્વ અને આજ્ઞા સમ્યકત્વની વાત આવી. તો માર્ગ, આજ્ઞા સમ્યકત્વ, માર્ગ સમ્યકત્વ, ઉપદેશ સમ્યકત્વ અને સૂત્ર સમ્યકત્વ. હવે આગળ વાત કરીએ છીએ આપણે બીજ સમ્યકત્વ, જેમાં કર્ણાનિયોગની વાત આવશે. ગણિત, ગણિત, બીજ, કર્ણાનિયોગના સૂક્ષ્મ વિષયો, ખ્યાલ આવે છે? કર્ણાનિયોગના સૂક્ષ્મ વિષયોને ભણીને, એ ગણિતનું જ્ઞાન કરીને, જે રીતના કર્ણાનિયોગના ગ્રંથો લખાયા છે, જે રીતનો કર્ણાનિયોગમાં વિસ્તાર થયો છે, એનાથી સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનની મહિમા, મુનિરાજોના ક્ષયોક્ષમ જ્ઞાનની મહિમા અને એની મહિમા સહિત પોતાના કેવળ જ્ઞાન સ્વભાવની મહિમા અંદરમાં આવે તો એને કહેવાય બીજ સમ્યકત્વ. ખ્યાલ આવે છે? કર્ણાનિયોગની સૂક્ષ્મ વાતો સાંભળીને સમ્યક્ત થાય. જો હવે આપણે વાંચીએ છીએ અહીંયા, જ્ઞાનના કારણરૂપ, જ્ઞાનના કારણ, મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, જ્ઞાનનો આરોપ શ્રદ્ધા ઉપર કરીને સમ્યક્તનું વર્ણન કર્યું છે. નિર્ણય જ્ઞાનમાં થાય છે. હે જ્ઞેય ઉપાદેયનો નિર્ણય કોણ કરે છે? મારી માટે શું હિતકારી છે, મારી માટે શું અહિતકારી છે, એનો નિર્ણય કોણ કરે છે? મુખ્ય ગુણ, મુખ્ય ગુણની કળા કયા ગુણમાં છે? ખ્યાલ આવે છે? પુરુષાર્થ, મોક્ષ માર્ગનો જે શ્રદ્ધાને બળ આપે છે, શ્રદ્ધાને વિષય આપે છે, એ જ્ઞાન છે. એટલે અહીંયા જ્ઞાનથી વાત ચાલુ કરી, કારણ કે કર્ણાનિયોગનો અભ્યાસ જ્ઞાનમાં થાય છે, નિર્ણય જ્ઞાનમાં થાય છે અને શ્રદ્ધા એના ઉપર પછી મોરછા એના ઉપર સ્ટેમ્પ મારે છે કે હા આ જ માર્ગ છે, આ જ આત્મા હું છું, હું જ જ્ઞાયક છું, હું જ અકર્તા છું, હું જ કેવળ જ્ઞાન નો સમુદ્ર છું, કેવળ જ્ઞાન રૂપી મારું સ્વરૂપ છે, સર્વજ્ઞ છું, વિતરાગી છું, સુખ શાંતિ આનંદ ની ખાણ છું, એવો અંદરમાં શ્રદ્ધાન થાય છે તો જ્ઞાન પણ નિર્મલ થઈ જાય છે. શ્રદ્ધાન થતા જ્ઞાન નિર્મલ થાય છે, જ્ઞાન વિશુદ્ધ થતા શ્રદ્ધાન દ્રઢ થાય છે. જ્ઞાન અને શ્રદ્ધાનનો મોક્ષ માર્ગમાં આ પ્રકારનો સુમેળ છે. ચારિત્ર એની સાથે છે, સુખ એની સાથે છે, વીર્ય એની સાથે છે, અનંત ગુણ એની સાથે છે, પરંતુ મુખ્ય જે મોક્ષ માર્ગમાં કાર્ય કરવા વાળા છે એ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ગુણ છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ગુણનું કાર્ય છે, પુરુષાર્થ છે. તો કહે છે જ્ઞાનના કારણ રૂપ બીજ ગણિતના, બીજ ગણિત મૂળ, જે બીજ ગણિત એટલે જે કણાનિયોગના સૂક્ષ્મ બધા કેલ્ક્યુલેશન, ઉપમામાન ખ્યાલ આવે છે, સાગરનું માપ એ રીતે આગળ પલ્યનું માપ, જે બધા માપ છે, જે કર્મ સિદ્ધાંત છે, કયા ગુણસ્થાનમાં કઈ પ્રકૃતિઓ આવી, કેટલી આવી, કેટલી ગઈ, કેટલાની સત્તા છે, આ ત્રણ લોકનું સ્વરૂપ છે, એનું કેલ્ક્યુલેશન છે, એના માપ છે. પોઈન્ટ સમજાય છે? એક 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 કર્મ પ્રકૃતિઓના ભેદ પ્રભેદ છે. તો એ બીજ ગણિત કહેવાય, કર્ણાનિયોગના મૂળ જે કેલ્ક્યુલેશન છે, સમજાય છે? તો એ બીજ ગણિતના અભ્યાસથી થયેલો આ અભ્યાસ કરવાથી મોહનો અનુપમ ઉપશમ. વાહ, એક એક શબ્દનો પ્રયોગ જુઓ તમે. આવો અભ્યાસ કરવાથી ઉપયોગની એટલી બધી એકાગ્રતા, જ્ઞાનની એટલી બધી ખીલવટતા, એટલી બધી વિશુદ્ધતા પ્રગટ થાય છે કે એ જ્ઞાન એટલું વિશુદ્ધ થાય છે કે એને આ વાંચતા વાંચતા સમજતા 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 એને સર્વજ્ઞ પરમાત્માની એટલી મહિમા આવે છે કે ઓ ભગવાનના જ્ઞાનમાં શું જણાયું છે, ગંધર્વોએ શું ઝીલ્યું છે, આચાર્યએ શું લખ્યું છે. તો એ પ્રકાર જ્ઞાનની મહિમા સમજાય છે, સ્વભાવની મહિમા, સ્વરૂપની મહિમા, આચાર્યોની મહિમા, મુનિરાજોની મહિમા, કેવડીઓની મહિમા. તો એ પ્રમાણે આવી મહિમા કરવાથી મોહનો શું થાય છે? ઉપશમ, અનુપમ ઉપશમ થાય, મોહ મંદ પડે છે, ઉપયોગની સ્થિરતા થાય છે, એટલો સમય પોતાના તત્વ નિર્ણયમાં લાગે છે. પંચ પરાવર્તન નું ગણિત જુઓ તમે, તમારા પગની નીચેથી જમીન ખસી જશે. પંચ પરાવર્તન નું ગણિત તમે જોશો તો એક એક પરાવર્તન કેવી રીતના પૂરો થાય છે, કેટલો કાળ લાગે છે, એક એક પરાવર્તન પૂરો કરવામાં શું થાય છે, આખું એનું ગણિત તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે શું આચાર્ય દેવોએ લખ્યું છે. ગોમતસાર, જીવકાંડ, કર્મકાંડ, ધવલા, મા ધવલા, શટખંડાગમ, ત્રિલોકસાર, ત્રિલોય પ્રણતિ, કેટલા કેટલા ગ્રંથોમાં આચાર્ય દેવે આ બીજ ગણિતની વાત, કર્ણાનિયોગની વાત કહી છે. ઘણા કહેશે કે અમારો તો એટલો ઉપયોગ અને સયોક્ષમ જ નથી કે અમને સમજાય આ બધું. અરે, ન સમજાય વસ્તુ અલગ છે, સયોક્ષમની કમી હોવી અલગ છે, પરંતુ સમજવા યોગ્ય છે. કોઈ અનુપમ વસ્તુ છે, અનુપમ વાતો છે, કોઈ અદભુત ન્યાયો છે. કણ કણ, જન જન અને અણુ અણુની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જૈન ધર્મ છે. આ ચારે વનિયોગ મહાન છે, આ દિવ્ય ધ્વનિના અંશ છે, આ જીન વાણી માતા છે, આ ગંધર્વોએ ઝીલેલી વાણી છે, આ આચાર્ય લિપિબદ્ધ કરેલી વાણી છે. અરે, આચાર્યોનો અનંત ઉપકાર છે, તાડપુત્ર પત્ર ઉપર એક 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 અક્ષરો કોતરી કોતરીને આ બધી વાતો લખી છે, એવી મહિમા તો કરો. એકે અનિયોગનો, એકે અનિયોગની ઉપેક્ષા નહીં કરો, એને ગૌણ નહીં કરો, એને નિગ્લેક્ટ નહીં કરો, એના પ્રત્યે અણગમાનો ભાવ નહીં લાવો. આમાં જીનવાણીની અશાસના છે, આમાં જ્ઞાનાવણીય કર્મનો બંધ થાય છે, આમાં સ્વભાવની વિરાધના થાય છે, દેવશાસ્ત્ર ગુરુની વિરાધના થાય છે. એટલે ન આવડે, ન સમજાય, ન વાંચવાની સામર્થ્ય એ વસ્તુ અલગ છે, પરંતુ ખરેખર અનુપમ તત્વ છે, અનુપમ ગ્રંથો છે, અદભુત ગ્રંથો છે. આ જીનવાણી માતા શિરોધાર્ય છે, આ એક એક વાત કબૂલ છે, સ્વીકાર છે, એક એક વાતની સ્વીકૃતિ છે, એવો એટલીસ્ટ અંદરમાં કબૂલનો ભાવ તો લાવો. તો આ અભ્યાસ કરીને જે સમ્યક્ત થાય છે મોહન ઉપશમ થાય છે તેથી અતિ કઠિન છે જેને જાણવાની ગતિ એવું જે તત્વ શ્રદ્ધાન છે કઠિન છે પરંતુ જેનો ક્ષરક્ષમ છે સમજી શકે છે વાંચી શકે છે અને એ વાંચતા વાંચતા એમાં અટકી ન જાય પોઈન્ટ પકડજો કોઈ પણ અનુયોગ વાંચતા વાંચતા એમાંથી જે તત્વ છે જે ભેદ વિજ્ઞાનની વાતો છે એક એક અનુયોગમાંથી ભેદ વિજ્ઞાન પુષ્ટ થાય સ્વતંત્રતાનું ભાન થાય ઉપયોગ અંતર્મુખ થાય વસ્તુનું સ્વરૂપ સમજાય સિદ્ધાંતોનું સ્વરૂપ સમજાય સ્વતંત્રતાનું સ્વરૂપ સમજાય તો એ પ્રકારે જે આખો અંદરમાં તત્વ નિર્ણય સાથેનો જે અભ્યાસ છે એ કાર્યકારી છે કોરો અભ્યાસ કોરું સક્ષમ જ્ઞાન લુખું જ્ઞાન ધારણા જ્ઞાન શબ્દ જ્ઞાન વાચા જ્ઞાન વિકલ્પ નહીં એની સાથેનું ભાવભાષણ ગંધર પરમાત્માના જ્ઞાનમાં આટલું આવ્યું છે તો કેવડીના જ્ઞાનમાં શું આવ્યું હશે એવી અંદરમાં જ્ઞાનની મહિમા સ્વભાવની મહિમા આત્માની મહિમા જેટલી અંદરમાં થશે ને એટલો અંદરમાં જે વિશુદ્ધ થતો જશે પવિત્ર થતો જશે આ બારમાં મળતા બધા જે સંયોગો છે એ તુચ્છ છે ઉદય પ્રમાણ છે અનિત્ય છે અશરણ છે આ બધાને એક દિવસ છોડીને જવાનું છે આ બધા હમણાં છૂટા છે આ નથી સુખના નથી દુઃખના કારણ એવો અંદરમાં ભાવ વાસનનો ભાવ ખ્યાલ આવે છે તો એ પ્રમાણે આપણે બીજ સમ્યક્ત્વની વાત કરી તો હમણાં સુધી આપણે આજ્ઞા સમ્યક્ત્વ માર્ગ સમ્યક્ત્વ ઉપદેશ સમ્યક્ત્વ 12 નંબરની ગાથામાં અને 13 નંબરની ગાથામાં સૂત્ર અને બીજ હવે જો સંક્ષેપતા પૂર્વક થયેલી જે તત્વ શ્રદ્ધાનરૂપ જીવની દશા વિશેષતા તે સંક્ષેપ્ત દશા વિશેષતાને સંક્ષેપ સમ્યક્ત્વ કહે છે બરાબર તો આ રીતે 13 નંબરની ગાથામાં 3 સમ્યક્ત્વ સમજાવ્યા 12 નંબરની ગાથામાં 3 સમજાવ્યા 6 અહીંયા થઈ ગયા બરાબર છે હવે એના પછી બીજા 4 સમ્યક્ત્વને 14 નંબરની ગાથામાં સમજાવશે 6 કયા થયા હવે આપણે સંક્ષેપની વાત કરીએ એક નાનું સૂત્ર ગુરુના માધ્યમથી મળી જાય સંક્ષેપ શોર્ટ શોર્ટમાં કોઈ એક વાત સાંભળી કોણ આવે છે ઉદાહરણમાં ઉદાહરણના ઓલામાં યાદ આવે છે કોઈ સોગાનીજી છે ને આજે એમનો સમાધિ દિવસ જ્ઞાન અને રાગ જુદા છે ખ્યાલ આવે છે એવો એક સંક્ષિપ્ત સૂત્ર કહો વાક્ય કહો ન્યાય કહો સિદ્ધાંત કહો એક એક એનું જ્ઞાન થતા અંદરમાં જીવનું કાર્ય થઈ જાય સમિતિની રૂમમાં આ એક વાક્ય લઈને બેઠા સોગાનીજીની વાત કરીએ ને તો ખરેખર બહુ પુરુષાર્થી જીવ હતા બહુ વિરક્ત જીવ હતા આત્મધર્મ મેગઝીન જ્યારે મળ્યું અને એમાં ગુરુદેવશ્રીનો ફોટો જોયો એમાં બે ચાર અત્યંત તાત્વિક સિદ્ધાંતો વાક્ય ભેદ જ્ઞાન પોષક જે વાક્યો જોયા વાંચ્યા અંદરથી પુરુષાર્થ અંદરથી ઉપાદાન અંદરથી હોનહાર યોગ્યતા ભવિતવ્યતા કાળલબ્ધિ જાગી ગઈ અને બારમાં નિમિત્ત બની ગયું અને એ રીતે એક સંક્ષિપ્ત જીનાગમનો જે સાર છે ગુરુના માધ્યમથી સાંભળીને કોઈ પણ એક વાક્ય અમ એકો ખલુ શુદ્ધો દંશન મૂલ્યો ધમ્મો ચારિત્ર ખલુ ધમ્મો અપ્પાસો પરમ અપ્પા વંદિતુ સર્વ સિદ્ધે નમ સમય સારાય સમજાય છે ખ્યાલ આવે છે તો પ્રમત અપ્રમતિ રહી તું એક જ્ઞાય ભાવ છું તો એવા એક સંક્ષિપ્ત જીનવાણીના સારને આખા સારને સંક્ષેપમાં શોર્ટમાં અગર અંદરમાં સમજી લે અને પોતાના આત્માની શ્રદ્ધા થઈ જાય તો એને સંક્ષિપ્ત સમ્યક તો કહેવાય છે બહુ વિસ્તારની ખરેખર માર્ગમાં જરૂર નથી આ તો સમય હોય અનુકૂળતા હોય શક્તિ હોય તો આપણે ખૂબ સ્વાધ્યાય કરવો જોઈએ પરંતુ સમજીને સમાવાનો સિમટવાનો અંદરમાં સમાઈ જવાનો માર્ગ છે સર્વસ્વ મારું મારામાં છે હું શુદ્ધ આત્મા છું હું ગાયક ભાવ છું પરદ્રવ્ય સાથે મારો રંશ માત્ર પણ સંબંધ નથી કોઈ મારા દુઃખ સુખના કારણ નથી હું કોઈનો કરતા નથી હું કોઈનો ભોગતા નથી હું પરદ્રવ્યના અડતો સ્પર્શતો નથી એવો હું પરથી બંધાયો નથી, કર્મથી બંધાયો નથી, રાગ દ્વેષનો મારામાં પ્રવેશ થયો નથી. એ ક્ષણિક ભાવ છે, બાહ્ય પરદ્રવ્ય સંયોગ છે, સંયોગ વિયોગને લઈને આવે છે, ઉત્પાદ વ્યયને લઈને આવે છે અને જન્મ મરણને લઈને આવે છે. તો આ રીતે સંક્ષેપમાં આપણે કહીએ ને કે સમજને વાલે કો ઇશારા કાફી હોતા હૈ, સમજદાર કો ઇશારા કાફી હોતા હૈ. તો એ રીતે જે અંદરમાં થોડુંક સમજીને ઘણું, થોડુંક સાંભળીને ઘણું બધું સમજી જાય, ગુરુદેવશ્રીનું એક પ્રવચન કાફી છે સમ્યક દર્શન માટે. એક પ્રવચન જીનવાણીની એક પંક્તિ, એક લાઈન કાફી છે સમ્યક દર્શન માટે. સંક્ષિપ્ત સાર સમજી જાય. છ દ્રવ્ય થી પાર હું સપ્તમ દ્રવ્ય છું, નવ તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ છું. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત નિર્ભાર થવા માટે આચાર્ય દેવે લખ્યો છે. અંતર્મુખ થવા માટે, અંતર્મુખ દ્રષ્ટિ થાય એની માટે ક્રમબદ્ધનો નિર્ણય છે. ક્રમબદ્ધનો નિર્ણય થાય અને અંતર્મુખ દ્રષ્ટિ ના થાય તો તું ક્રમબદ્ધનો નિર્ણય સમજ્યો નથી, ક્રમબદ્ધનું જ્ઞાન નથી, ક્રમબદ્ધનો સિદ્ધાંત સમજ્યો નથી, ક્રમબદ્ધનો નિર્ણય કર્યો નથી. જે દ્રવ્યની, જે સમય, જે ગુણની, જે પર્યાય, જે સમય, જે પ્રકારે, જે રીતે, જેમ જ્યાં, જેવી રીતે, જે નિમિત્ત, જે વિધિ વિધાનથી જે પ્રકારે થવાની છે એ થવાની છે, હું એનો કરતા ધરતા નથી. પ્રતિજ્ઞા આખો નિર્ભાર થઈ ગયો, અંદરમાં આખો કરતા ભાવ ઉતરી ગયો. કોઈ શિકાયત નહીં, કોઈ પરદ્રવ્ય આધીન દ્રષ્ટિ નહીં, પરાધીન દ્રષ્ટિ નહીં, નિમિત્તાધીન દ્રષ્ટિ નહીં, સંયોગાધીન દ્રષ્ટિ નહીં. એવા પ્રકારનો જે આખો અંદરમાં સાર સમજીને અંદરમાં તત્વનો નિર્ણય થઈ જાય તો એને સંક્ષેપ સમ્યક તો કહેવાય છે. બરાબર છે. હવે 14 નંબરની આપણે ગાથા જોઈએ. 13 નંબરની ગાથા આપણે જોઈ ને, હવે આપણે 14 નંબરની આપણે ગાથા જોઈએ. 14 નંબરની ગાથા જો, 14 નંબરની ગાથા શું કહે છે. હવે 14 નંબરની ગાથામાં જે બીજા ચાર જે સમ્યક્તો બાકી છે એ ચાર સમ્યક્તોની વાત 14 નંબરની ગાથામાં આવી છે. આપણે 11 નંબરની ગાથાનો હરિગીત પાઠ કર્યો હતો, 12 અને 13 નો આપણે એકવાર હરિગીત પાઠ કરી લઈએ અને પછી 14 નંબરની ગાથા જોઈએ. એક ગાથા બાકી છે, આપણે કરી લઈએ. વિતરાગ કી આજ્ઞા સે જો રુચિ હો વહ આજ્ઞા સમ્યક, મોહ શાંતિ સે ગ્રંથ પ્રપંચ બિના જાને હો માર્ગ સમ્યક, ભાયાંતર પરિગ્રહ વિહીન શિવ પદ કી શ્રદ્ધા સે હોતા, ઉત્તમ પુરુષ પુરાણ શ્રવણ સે સંકિત હૈ ઉપદેશ કહા. 13 નંબરની ગાથામાં, 13 નંબરની ગાથામાં કયા કયા સમ્યક્તોની વાત આવી? સૂત્ર, બીજ અને સંક્ષેપ. તો 6 સમ્યક્તની ચર્ચા થઈ ગઈ. બરાબર. હવે 13 નંબરની ગાથા જો શું કે છે. મુનિ આચરણ પ્રરૂપક શાસ્ત્ર શ્રવણ કરને સે સૂત્ર શ્રદ્ધાન, દુર્ગમ અર્થ યુક્તિ બીજો કે જ્ઞાન માત્ર સે હોતા જ્ઞાન, કહા બીજ સમ્યક્ત્વ સે યતો યહો દર્શન મોક્ષમ સે હે સંક્ષિપ્ત હે સંકિત સંક્ષેપ વસ્તુ કા જ્ઞાન માત્ર સંક્ષેપ લસે. સંક્ષેપમાં જ્ઞાન કરવાથી વસ્તુના સ્વરૂપનો જે નિર્ણય થાય છે એને શું કહે છે? સંક્ષેપ સમ્યક્ત્વ કહેવાય છે. તો આ રીતે પણ જીવોને સમ્યક્ત્વ થતું કેવડી ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જોયું છે. તેથી આ પ્રકારે નિમિત્તની મુખ્યતાથી સમ્યક્ત્વના ઉત્પત્તિની અપેક્ષાએ અહીંયા 10 પ્રકાર કરવામાં આવ્યા છે. હવે આપણે 14 નંબરની એક ગાથા જોઈ લઈએ, પછી આપણે આ વિષયને અહીંયા પૂરો થશે અને આપણે નેક્સ્ટ ટાઈમથી નવો વિષય પ્રારંભ 15 નંબરની ગાથા ચાલુ કરશું. 14 નંબરની ગાથામાં વિસ્તાર સંક્ષેપ આવ્યો એટલે વિસ્તાર, અર્થ અવગાર અને પરમ અવગાર. વિસ્તાર, અર્થ, અવગાર, પરમ અવગાર આ ચાર સમ્યક્ત્વનું સ્વરૂપ હવે આપણે સમજીએ. હવે જો વિસ્તાર, કોઈને સંક્ષેપ્ત વાત સાંભળીને, સંક્ષેપમાં શોર્ટમાં વાત સાંભળીને કાર્ય થઈ જાય, તો કોઈને દ્વાદશાંગનો વિસ્તાર સાંભળીને કાર્ય થાય. ઘણો બધો વિસ્તાર, ઘણા બધા ગ્રંથોનો અભ્યાસ કરે, સ્વાધ્યાય કરે, ચિંતન મંથન કરે, ઘણું બધું ક્ષયક્ષમ વધી જાય, એ વિસ્તાર જ્ઞાન પૂર્વક આત્માની શ્રદ્ધા થાય એનું નામ સમ્યક દર્શન. વિસ્તાર જ્ઞાન થાય અને સમ્યક દર્શન ન થાય તો એ જ્ઞાન કોઈ કામનું નથી. સંક્ષિપ્ત જ્ઞાન હોય કે વિસ્તાર જ્ઞાન હોય, જીનવાણીનું જ્ઞાન કોઈ પણ રીતે કર, પરંતુ સમ્યક થવું જોઈએ, નિયમ છે, તો મોક્ષ માર્ગ ચાલુ થશે. સમ્યક્તનો નિયમ છે, જ્ઞાનનો નિયમ નથી કે વિસ્તારવાળું કર કે સંક્ષેપ કર. જ્ઞાન ગમે તે રીતે કર, સંક્ષેપ કર, ક્ષયક્ષમ ઓછું છે તો સંક્ષેપ કર. એવો અંદરમાં તીવ્ર પુરુષાર્થ અંદરમાં જીવનો ઉપડવાનો હોય તો સંક્ષેપ્ત જ્ઞાનમાં કાર્ય થઈ જાય. કોઈને વિસ્તારપૂર્વક જ્ઞાન કરીને કાર્ય થઈ જાય, કાર્ય થવું જોઈએ. અગર કાર્ય નથી થતું તો વિસ્તાર સંક્ષેપ જ્ઞાન કોઈ કાર્યકારી નથી. ક્ષયક્ષમ જ્ઞાન બન્યું રહેશે અને એ ધારણા જ્ઞાન છે, છૂટી જશે. અંદરમાં આત્મા પ્રતિ સમય પોતાના પરિણામ અભિપ્રાયથી આત્મા આખો અંદરમાં હર સમય સંસ્કારિત થઈ રહ્યો છે. હવે કેવા અંદરમાં સંસ્કાર રેડવા, કેવા સંસ્કાર લઈને જવા, કેવી માન્યતા લઈને જવી, ખ્યાલ આવે છે? તો એ પ્રમાણે એનો નિર્ણય તો જીવે કરવો પડશે, બરાબર છે? જો હવે 14 નંબરની ગાથા દ્વાદશાંગ સુનકર રુચિ. દ્વાદશાંગ વિસ્તાર સમ્યક્તનું વર્ણન છે. બહુ ગજબના વિષય છે. એક એક જીનાગમમાં એક એક વિષય ભેદ વિજ્ઞાન પોષક છે. એક એક વિષય આપણને બધેથી ખસાડીને આત્મામાં લાવે છે. એક એક વિષય આપણને ક્યાંય અટકવા નથી દેતા. આપણા મોને, અજ્ઞાન ભાવને, મિથ્યાત્વને, કશાયને, ઊંધી માન્યતાને, કરતા ભાવને તોડાવવા વાળા એક એક વિષય છે. સમ્યક સંસ્કાર, સમ્યક દર્શન, સમ્યક નિર્ણય અંદરમાં લઈને જવાનું છે. બીજું બધું અહીંયા રહી જશે. કરોડોની મિલકત, કરોડો અબજોની મિલકત અહીંયા ધરી રહી જશે અને જીવ ચાલ્યો જશે. અગર એ ખોટા સંસ્કાર લઈને જાય છે, આ મારું ઘર, આ મારી ગાડી, આ મારો પુત્ર, આ મારી પુત્રી, આ મારો વર, આ મારું, એમ જે મિથ્યાત્વ અને મોહને સાથે લઈને જશે, તો 4 ગતિ 84 લાખ યોનિઓમાં ક્યાંય ભટકતો રહી જશે. બહુ પરિગ્રહ, બહુ વિસ્તાર, બહુ પરિગ્રહ નરક ગતિના બંધનું કારણ છે. અહીંયા તો બધું સારું લાગે છે, અહીંયા તો પુણ્યનો ઉદય છે, એટલો ઠાઠ બાટ બારમાં છે, તો બધું સારું લાગે છે. એના બલ પર પોતાને માન માને છે, એનો વિસ્તાર કરે છે, પરંતુ આનું એકત્વ બહુ ભારે પડશે. ખ્યાલ આવે છે? બહુ ભારે પડશે. એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ જે મિથ્યા બુદ્ધિ છે, જીવને સંસારમાં પરિભ્રમણ કરવા લઈ જાય. એ રીતે અંદરના પરિણામ, આપણા અભિપ્રાયને આપણે પોતે ટટરવો પડશે. બહુ ગજબ છે. જો દ્વાદશાંગ સુનકર રુચિ હોતી કહે સે સંકિત વિસ્તાર, વચન વિના હી કિસી અર્થ સે હોવ શ્રદ્ધા સંકિત અર્થ. એક અર્થ, કોઈ એક વાક્યનો અર્થ, કોઈ એક ઉદાહરણ, કોઈ ઉદાહરણના માધ્યમથી સિદ્ધાંત, કોઈ એક ગાથાનો અર્થ, કોઈ એક સૂત્રનો અર્થ, કોઈ એક સિદ્ધાંતનો અર્થ, કોઈ એક પ્રિન્સિપલનો અર્થ, અર્થ સમજીને અંદરમાં કાર્ય થઈ જાય. સમજાય છે ને? અર્થ સમ્યક તો કહેવાય. દ્વાદશાંગ અંગ બાહ્ય કે જ્ઞાન સહિત જાણો અવગાડ, કેવલ જ્ઞાન સહિત જો રુચિ હે જિનવર કહે પરમ અવગાડ. કેવળ જ્ઞાની પરમાત્માને જે સમ્યક્ત છે, કેવળ જ્ઞાન સહિત છે, લોકાલોકના જ્ઞાતા છે, સફળ પ્રકાશક શક્તિ સંપૂર્ણપણે ખીલી ગઈ છે, તો કેવળ જ્ઞાનીઓને જે સમ્યક્ત છે, જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાનનો આરોપ શ્રદ્ધા ઉપર આપ્યો અને કેવડીના સમ્યક્તને પરમ અવગાઢ સમ્યક્ત કીધું. દ્વાદશાંગના પાઠી જે ગંડર પરમાત્મા છે, જેને દ્વાદશાંગ પ્રગટ થયું છે, એવા ગંડર પરમાત્માઓ, શુદ્ધ કેવડીઓ, એમને અવગાઢ સમ્યક્ત કીધું. એક સૂત્ર વાંચીને અંદરમાં કાર્ય થઈ જાય, સૂત્ર સમ્યક્ત અને દ્વાદશાનું જ્ઞાન ભણે, ભલે એને પ્રગટ નથી થયું પણ જેટલું ભણી શકે એટલું વિસ્તારપૂર્વક જ્ઞાન કરીને અંદરમાં સમ્યક્ત કરે તો એને વિસ્તાર, થોડુંક વાંચીને કાર્ય થઈ જાય સંક્ષેપ, તો સંક્ષેપ વિસ્તાર અર્થ અવગાઢ પરમ અવગાઢ. અને પહેલા શું આવ્યું? આજ્ઞા, માર્ગ, ઉપદેશ, સૂત્ર અને બીજ. તે રીતે પહેલા પાંચ અને પછી પાંચ, દસ પ્રકારથી સમ્યક્તાનું વર્ણન અહીંયા કહ્યું છે. ચલો વાંચી લઈએ આપણે ચૌદમી ગાથા. આપણે વાંચી ચૌદમી ગાથા, જો અહીંયા વાંચીએ. દ્વાદશાંગ વાણી સાંભળીને, પેજ નંબર ચૌદ ઉપર ચૌદમી ગાથા. દ્વાદશાંગ વાણી સાંભળીને પોતાને પ્રગટ નથી થયું, પોતાને પ્રગટ થયું હોય તો અવગાઢ સમ્યક્ત કહેવાશે. બહુ ક્લિયર રાખજો એક એક સમ્યક્તનું સ્વરૂપ. પહેલા જ કહી દીધું અગિયાર નંબરની ગાથામાં, એટલે કહી દીધું સમ્યક્ત્વ તો એક જ પ્રકારનું છે. આ તો જ્ઞાનના આરોપથી શ્રદ્ધાનું નિરૂપણ, બાહ્ય નિમિત્તના આરોપથી શ્રદ્ધાનું નિરૂપણ, ઉત્પત્તિની અપેક્ષાએ શ્રદ્ધાનું નિરૂપણ, ઉપદેશની અપેક્ષાએ શ્રદ્ધાનું નિરૂપણ, એ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. તો દસ પ્રકારથી નિરૂપણ કર્યું. એની પહેલા નિરૂપણ કર્યું અધિગમજ, નિસર્ગજ, અને એની સાથે ઔપક્ષમિક, શાયોક્ષમિક, શાયિક, એ દર્શન મોહ કર્મના ઉપશમશાયી શયોક્ષમના નિમિત્તથી સમ્યક્તના ત્રણ ભેદ, ઉપદેશના નિમિત્તથી સમ્યક્તના બે ભેદ, અને અહીંયા બાહ્ય નિમિત્તોની અપેક્ષાએ કે જે જ્ઞાન છે એની અપેક્ષાએ સમ્યક્તના દસ ભેદ કરવામાં આવ્યા છે. સમ્યક્ત તો એક આત્મશ્રદ્ધાનું નામ સમ્યક્ત છે, બરાબર છે. જો દ્વાદશાંગ વાણી સાંભળીને ઉત્પન્ન થયેલી એવી નિર્મલ સત્વ શ્રદ્ધાનરૂપ દશા તે વિસ્તાર સમ્યક્ત છે. ખ્યાલ આવે છે? વિસ્તાર કરો, સંક્ષેપ કરો, બહુ વાંચો, થોડું વાંચો, વાંચતા વાંચતા, સ્વાધ્યાય કરતા કરતા તત્વ નિર્ણય અંદરમાં થવો જોઈએ કે હું કોણ છું. ખ્યાલ આવે છે? કોઈ પણ વિકલ્પ આવી જાય ને, કોઈ ખોટા વિકલ્પ આવી જાય, કોઈ કરતા ભાવના વિકલ્પ આવી જાય, કોઈ પરદ્રવ્યને પોતાની ઈચ્છા અનુસાર પરિણમાવાના વિકલ્પ આવી જાય, ત્યારે પણ અંદરમાં પોતાને સંબોધન કરવું, પોતાને બોધ આપવો, પોતાને અંદરમાં જ્ઞાન આપવું કે મારા વિકલ્પ અનુસાર, મારા વિચાર અનુસાર, મારી ઈચ્છા અનુસાર કોઈ પરદ્રવ્યનું પ્રણમન થવાનું નથી. ખ્યાલ આવે છે? એવું અંદરમાં ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો, એનું નામ સમ્યક દર્શન માટેનો સાચો પુરુષાર્થ છે. જીનવાણી અગાધ છે, ચારે અનુયોગ અગાધ વિસ્તારપૂર્વક લખેલા છે. આખું જીવન અગર આપણે જીનવાણીના અભ્યાસમાં આખો દિવસ આપી દઈએ ને, જે આપણે આપતા નથી કારણ કે આપણી પાસે ટાઈમ નથી એટલો. પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાંથી આપણે બિઝી, એટલા બધા બિઝી છે કે ફ્રી નથી થઈ શકતા. કે આપણે ગુરુદેવ શ્રી કહે છે બે ચાર કલાક સ્વાધ્યાય આત્માર્થીના જીવનમાં હોવો જોઈએ, બે ચાર કલાક. ખ્યાલ આવે છે? આપણે આપણે આપવો જોઈએ આપણો ઉપયોગ આ એક એક ગ્રંથોમાં, એક એક ગાથાઓને વાંચવામાં, એ ગાથાઓનું પોતાના પરિણામ સાથે, એ વાતનું પોતાના પરિણામ અભિપ્રાય સાથે સુમેળ કરવો, શાંતિથી વિચાર કરવો, ક્યાં છું, ક્યાં ઉભો છું, કોણ છું, મારું શું સ્વરૂપ છે, આ બધું શું છે, આ બધાનો હું કરતા ભોગતા છું કે નહીં. અરે એક પરમાણુને તું ભોગવી નથી શકતો અને તું કે છે આ બધું મારું છે, આ બધું મારું છે, આ બધું મારું છે, અડી નથી શકતો, સ્પર્શી નથી શકતો. તો આ પ્રકારે અંદરની જે તત્વ નિર્ણયની જે અંદરની ધારા ઉપડી જોઈએ, કોઈને નહીં દેખાય. બહારના જીવોને આપણા ઔદૈક ભાવ દેખાશે, ઉદય દેખાશે, શરીરની ચેષ્ટા દેખાશે અને મન વચન કાયાની પ્રવૃત્તિ દેખાશે. અંદરનો અભિપ્રાય તો આપણે પોતે દ્રઢ અને સમ્યક કરવાનો છે કે હું કોણ છું. આ સંસ્કાર અંદરમાં વિચારોથી, આત્મા સંસ્કારિત થતો જાય છે આપણા વિચારોથી, ખોટા વિચારથી, ખોટી રીતે સંસ્કાર અંદરમાં પડી રહ્યા છે. સારા અને સાચા વિચારથી, સારી રીતે સાચા સંસ્કાર અંદરમાં પડી રહ્યા છે. યાદ રાખજો. કેમ ખબર છે? કારણ કે સંસ્કાર નામનો આત્મામાં એક ધર્મ છે. 47 નહીં છે ને જેની ચર્ચા કાલ સવારથી પ્રારંભ થવાની છે. પ્રવચન સારજીના 47 નહીં આધારે આખી ચર્ચા કરવાના છે. એમાં સંસ્કાર નામનો એક નહીં છે, સંસ્કાર નામનો એક ધર્મ છે. દ્વાદશાન વાણી સાંભળીને ઉત્પન્ન થયેલી એવી નિર્મળ શ્રદ્ધારૂપ પરણતીનું નામ વિસ્તાર સમ્યક્ત છે. નિર્ગ્રંથ વિતરાગ પ્રવચન સાંભળવાથી તેમાના કોઈ ગહન ગંભીર ઊંડા રહસ્યથી ભરેલા અર્થોના નિમિત્તથી ઉત્પન્ન થયેલી જે તત્વશ્રદ્ધા રૂપ દશા તેને અર્થ સમ્યક તો કહે છે. આજે તો આનો અર્થ સમજાઈ ગયો, આજે તો મજા આવી ગઈ, આજે અર્થ સમજાયો, આજે ભાવ સમજાયો, આજે ભાવનું ભાષણ થયું. આને કહેવાય અર્થ સમ્યક. આપણે અર્થ નથી સમજતા, ક્ષયોક્ષણના લેવલ પર સમજાઈ ગયાની વાત નથી કરતી, ભાવ વાસનના લેવલ પર સમજાઈ ગયાની. આજે સમજાઈ ગયું કે હું આત્મા છું, આજે સમજાઈ ગયું કે મારું શું સ્વરૂપ છે, આજે સમજાઈ ગયું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવામાં સમર્થ નથી, આજે સમજાઈ ગયું કે પર પાસેથી ખોટી અપેક્ષાઓ રાખીને દુઃખી થવાના છે, પરને પોતાના માનીને દુઃખી થવાના છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું તો અંદરમાં જીવ નાચી ઉઠશે. કોઈ સમજાય છે? અર્થ અર્થ સમ્યક. અંગ અને બાહ્ય અંગ જે વિતરાગ પ્રણીત શાસ્ત્રો તેને અવગાહન કરવાથી ઉત્પન્ન થયેલી તત્વશ્રદ્ધા અવગાહન સમ્યક્ત છે. અંગ બાહ્ય 11 અંગ, 9 પૂર્વ, 14 પૂર્વ, દ્વાદશાંગ 12 અંગ, સંપૂર્ણ શ્રુત જ્ઞાનની ઉત્કૃષ્ટતા પ્રગટ અંદરમાં થવી. દ્વાદશાંગનું જ્ઞાન થવું એ અંગ બાહ્યમાં ડિવાઇડેડ છે. 11 અંગ, 14 પૂર્વ કહો, દ્વાદશાંગ કહો, 12મો પૂર્વ બહુ વિસ્તાર વાળો છે જેના 14 ભેદ છે. 12મો અંગ, 11 અંગ, 14 પૂર્વ કહીએ છીએ ને, અંગ બાહ્ય, તો જે 12મો અંગ છે એ ખૂબ વિસ્તાર વાળો છે, એમાં 14 પૂર્વ છે. તો સંપૂર્ણ દ્વાદશાંગનું જ્ઞાન થાય એની સાથે રહેલી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા પણ એટલી વધારે, આપણે કહીએ ને કે વધારે ઓછાની વાત નથી, પણ બસ એ શ્રદ્ધા બહુ પ્રબળ છે, બહુ પ્રબળ છે, બહુ પ્રબળ છે, બહુ દ્રઢ છે, દ્રઢ છે, દ્રઢ છે. કારણ કે એની સાથે આ દ્વાદશાંગનું જ્ઞાન રહેલું છે. તો એવા દ્વાદશાંગના પાઠી શુદ્ધ કેવડીઓ જે દ્વાદશાંગના ધારી છે, એવા ગંધર પરમાત્માઓ શુદ્ધ કેવડીઓને જે અંદરમાં સમ્યક્ત છે એને કહેવાય છે, શું કહેવાય છે, એને અવગાઢ સમ્યક તો કહેવાય છે. અને છેલ્લું, કેવળ જ્ઞાન ઉપયોગ વડે અવલોકિત જે તત્વશ્રદ્ધા જે પરમ અવગાઢ સમ્યક્ત છે, એ રીતે કેવળ જ્ઞાની પરમાત્માને કયું સમ્યક્ત છે? તો કેવળ જ્ઞાની પરમાત્માને પરમ અવગાઢ સમ્યક્ત છે. એમ એક સમ્યક દર્શન પ્રણતિને ઉત્પન્ન થવાના ઉપરોક્ત 10 નિમિત્તોના યોગે તે સમ્યક ભાવના પણ ઉપર કયા 10 ભેદ થાય છે તેમાંના ગમે તે નિમિત્ત ઉત્પન્ન થયેલી તત્વ શ્રદ્ધાંત તો એક જ પ્રકારની હોય છે. તત્વ શ્રદ્ધાંત પ્રણતિ તો એક જ પ્રકારની હોય છે, પરંતુ બહારની ઉત્પત્તિની અપેક્ષાએ, નિમિત્તની અપેક્ષાએ, કારણ છે જ્ઞાનની અપેક્ષાએ, સંક્ષેપ અને વિસ્તાર જ્ઞાનની અપેક્ષાએ, થોડું જ્ઞાન અંદરમાં થયું અને કાર્ય થઈ ગયું, તો એ કાર્ય થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું, તો એ જ્ઞાનને, એ સંક્ષિપ્ત જ્ઞાનને સમ્યક દર્શનમાં કારણ કહેવામાં આવશે અને સમ્યક દર્શનને કાર્ય કહેવામાં આવશે. બહુ બધું વાંચ્યું, ઘણા વર્ષોથી સ્વાધ્યાય કરે છે ને સમ્યક થયું, તો ઘણું બધું જ્ઞાન જે પ્રાપ્ત કર્યું એને આત્મસાદ કર્યું, અંદરમાં ઠરી ગયો, હું આત્મા છું નિર્ણય કર્યો, વેદ વિજ્ઞાનની પ્રજ્ઞા છીણી પટકી, સ્વપ્નનું વેદ વિજ્ઞાન થયું, તો એ વિસ્તાર વાળા જ્ઞાનને સમ્યકમાં નિમિત્ત કહેવાશે. પોઈન્ટ સમજાય છે? તો આ રીતે નિમિત્તની અપેક્ષા 10 પ્રકાર છે એવી સુંદર ચર્ચા 11, 12, 13, 14, તો 4 ગાથાનો આપણે આજે સ્વાધ્યાય કર્યો. તો 4 ગાથા આપણી પૂરી થઈ, હવે 15 નંબરની ગાથામાં બહુ જ સરસ વિષય સમ્યક દર્શન સંબંધીનો જ આવી રહ્યો છે કે ભાઈ સમ્યક દર્શનને તમે પ્રથમ સ્થાન કેમ આપ્યું છે, હજી એનું કારણ અમને સમજાવો. જ્ઞાન, તપ અને ચારિત્ર સમ્યક દર્શન સહિત જ શોભે છે એનું શું કારણ છે? તેનું ઉદાહરણ આપીને બહુ સરસ વાત 15 નંબરની ગાથામાં કહી છે, એની આપણે ચર્ચા આગળ કરીશું. હે જિનવાણી ભારતી તો હે જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન. જિનવાણી કે જ્ઞાન સે તુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત મૂળોક. અને કાનમય નિતબોધિની દ્વાદશાંગી પરમકારી જિનવાણી માતનો જય હો. આ ભક્તોના આનંદકારી કામ ગુરુદેવનો જય હો. ધન્યતા પ્રશ્નમતી ભગવતી માતનો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય.